સભામાં કથા વંચાતી હતી તેમાં સમાધિમાં આકાશ લીન થઈ જાય છે એ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા છે, આકાશ તમો ગુણમાંથી થયો તે લીન થઈ જાય, પણ જેને શ્રીજી મહારાજ કૃપા કરીને સમાધિ કરાવે તેને તો આ લૌકિક આકાશ ન દેખાય તે લીન સમજવો, ચિદાકાશ દેખાય તે ચિદાકાશની ઉત્પત્તિ જાણવી, પાછો દેહમાં શ્રીજી મહારાજ લાવે ત્યારે ભૌતિક આકાશ ઉત્પન્ન થયો કહેવાય અને ચિદાકાશ ન દેખાય તે ચિદાકાશ લીન થયો કહેવાય, પણ છે તો જેમ છે તેમ જ. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે અખંડ સમાધિવાળો છે તેને તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ ભાસે જ નહીં, ખાતા પીતા ઉઠતા બેસતા સર્વે ક્રિયામાં મૂર્તિ હોય અને જે ચમત્કાર સમાધિ પરચા આદિક દેખાય તે તો મહારાજ પોતાની મરજી પ્રમાણે દેખાડે છે. બાપાશ્રી બોલ્યા છે, જેને ખરી સિદ્ધ દશા આવે તે તો એક મહારાજને દેખે, બીજું કાંઈ એને હોય નહીં. કેટલાક સમાધિને અધિક કહે છે પણ એ ઉત્તમ માર્ગ નથી, તે તો સકામ કહેવાય. એને ઐશ્વર્યનું રહે, જોયાનું રહે, માટે સિદ્ધ દશા તે અખંડ સમાધિ કહેવાય અને તે ઉત્તમ છે. તે જ્યાં જુએ ત્યાં મૂર્તિ જ જુએ, બીજું કાંઈ દેખે જ નહીં. જો એમ ન સમજાય તો જેમ લાડકીબાઈ તેજ જોઈને ચીસો પાડવા માંડ્યા તેવું થાય. પછી મહારાજે કહ્યું છે, એક મૂર્તિ જુઓ, પછી મૂર્તિ જોઈ તો આનંદ આનંદ થઈ ગયો. મગનભાઈએ પૂછ્યું છે, મહારાજની મૂર્તિ કઈ ધારવી? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, તેજનો સમૂહ અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત ધારીને તેના મધ્યે શ્રીજી મહારાજની મૂર્તિ બે ચક્ષુવાળી ગમે તે ધારવી. હિંડોળામાં ઊભી મૂર્તિ છે તે ધારો, અગર ઘનશ્યામ મહારાજની છે તે ધારો, પણ અટકળથી ગમે તેવી મૂર્તિ તેજમાં છે તેમ નહીં. આકાર તો માહી બે ચક્ષુવાળી મહારાજની મૂર્તિનો જ ધારવો. તે મૂર્તિમાંથી તેજની શેડીઓ છૂટે છે, જ્યારે ધ્યાન કરવા બેસવું ત્યારે મોટાને સાથે લેવા, એટલે મૂર્તિ ધારતા કોઈ વિઘ્ન ન આવે તેવી સહાય માગવી, કેમ કે તેમનું જરૂર કામ પડે છે. જેમ કૂવામાં ઘડો સિંચે છે તે દોરડું સિંચનારના હાથમાં હોય, તે સળંગ રહે તો પાણી ભરીને ઘડો નીકળે છે, પણ દોરડું તૂટે તો ઘડો કૂવામાં રહે છે અને પાણી પણ આવતું નથી. તેવી રીતે જે ભગવાનના ભક્તની વૃત્તિ શ્રીજી મહારાજની મૂર્તિ વિશે સદા સંલગ્ન રહે છે તેને શ્રીજીના સુખરૂપ પરમાનંદનો લાભ થાય છે, પણ જો વૃત્તિ તૂટે તો કૂવામાં ઘડો રસાતાળ થયો તેમ માયાને વિશે જીવ લીન થાય છે. પાંચ વખત માનસી પૂજા કરવી, ધ્યાન કરવું, તે સૂતા બેઠા ચાલતા સર્વે ક્રિયામાં ધ્યાન કરવું, સ્મૃતિ રાખવી, મૂર્તિને ક્ષણ માત્ર વિસારવી નહીં. એક દોર રાખે તો બીજું દીઠું ન ગમે. ભગવાનના ભક્તને જો ખરેખરી અંતરદ્રષ્ટિ થાય તો આંખોમાંથી ધારાઓ છૂટે ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહે અને આ ક્રિયા કરું છું, આ સેવા કરું છું તેમાં મહારાજની શી મરજી છે એમ સ્મૃતિ રાખે, એમ અખંડ સ્મૃતિ રહે એવો અભ્યાસ કરવો. એક પુરુષોત્તમ ભગવાન અને તેમના અનાદિ રાખીએ તો બીજું કાંઈ ભાસે જ નહીં અને આનંદ આનંદ થઈ જાય. ધ્યાન કરતા કરતા માળા ફેરવતા ફેરવતા મૂર્તિથી બહાર નીકળાય નહીં, વૃત્તિઓ મૂર્તિમાં તણાઈ જાય. મહારાજ કહે, મંદવાડ એવો ખરેખરો કરી દેવો કે લોક ભોગમાં ક્યાંય વૃત્તિ રહે નહીં. એક મૂર્તિને સુખે સુખ્યું થઈ જવાય એ સાધનમાં સર્વે રહેવું. શ્રીજી મહારાજની જોડે તેમના અનાદિ મુક્તને ધારવાથી હેત વધારે થાય છે. સર્વે સાધનનું ફળ શ્રીજી મહારાજનું ધ્યાન છે તે વિના કારણ દેહ બળે નહીં. જો આપણે ધ્યાન કરવા માંડીએ તો મહારાજને મોટા તુરત સહાયમાં પડે. બાપાશ્રીએ વાત કરી છે મહારાજનું ધ્યાન ખટકો રાખીને કરવું, સંકલ્પરૂપી કઠિયાનો વિશ્વાસ કરવો નહીં. ધ્યાન કરીને અંતરવૃત્તિ કરીએ તો તેજના ઝબકારામાં મૂર્તિ દેખાવા માંડે, એટલે સભાએ સહિત મુક્તોથી બ્રહ્માંડ ઠસાઠસ ભરેલું છે એવી રીતે જોડાવું. એક કલાક બેસવા ધાર્યું હોય તો બે કલાક થઈ જાય એમ કરવું. આપણાથી લાખ મણનો પથ્થર ઉપડતો ન હોય પણ મોટા મુક્ત હાથ દે તો ઉપડે તેમ ધ્યાનથી સુખિયા થવાય છે. કારણ મૂર્તિનું ધ્યાન વિના ચાલો ચાલથી સુખ ન આવે. નર નારાયણ, રાધા કૃષ્ણ એ સર્વે મહારાજના સંકલ્પની મૂર્તિઓ છે અને ધ્યાન તો મૂળ મૂર્તિ જે હરે કૃષ્ણ મહારાજ તેનું જ થાય છે. માટે એ બધાય સ્વરૂપના દર્શન કરતી વખતે શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને સમજીને કરવા, સર્વેમાં શ્રીજી મહારાજનો ભાવ લાવવો. મન ફરાવાળા માનસંગ ભક્તે પૂછ્યું, જે બાપા, સત્સંગમાં મહારાજના મહિમાની વાતો બહુ થાય છે, તે સાંભળીએ છીએ તો પણ ઘાટ સંકલ્પ કેમ ટળતા નહીં હોય? ને માનસી પૂજા કરવા ટાણે, માળા ફેરવવા ટાણે, ને ધ્યાન ધરવા ટાણે કંઈક ઘાટ સંકલ્પ આડા આવીને ઉભા રહે છે, તે કેમ ટળે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજના આશ્રિતને એ મૂર્તિનું બળ રાખવું ને મોટા સંતનો મહિમા સમજી સાથે રાખવા, એટલે એ ઘાટ નડી ન શકે. આ ટાણે બહુ ભારે કામ થાય છે, માટે ઢીલા પોચા ન રહેવું અને દેહમાં ટોણું ભરાઈ ગયું છે તે બહુ જબરું છે. એના જ્યારે ઘાટ થાય ને તેનું મનન કરે ત્યારે એનો સાક્ષાત્કાર થાય, માટે થતા ઘાટને જ દંડ દઈને કાઢી મૂકવો. અને જેમ વિદ્યાર્થી ભણે છે અને ગોખે છે તે પાકું થઈ જાય છે, તેમ મનન કરવાથી ઘાટ પાકા થઈ જાય છે. માટે ઘાટનું મનન કરવું નહીં. આપણને નબળા ઘાટનો અભાવ અણગમો હોય તો મરેલા જાણવા, અને હેત હોય તો જીવતા જાણવા, ખબરદારી રાખવી અને પોતાને પાપી ન માનવું, મહારાજની મૂર્તિનું અનુસંધાન સર્વે ક્રિયામાં રાખવાનું અંગ પાડી દેવું, મહારાજ ને સંત સર્વેને દિવ્ય જાણવા, તેનું મનન કરવું, પણ એથી પરવારવું નહીં. 5 વખત માનસી પૂજા કરવી અને તેનો કેફ 15 કલાક, એટલે આખો દિવસ રહે. વ્યવહાર કરવામાં 1 વર્ષ આગળથી ઠરાવ કરે છે તો માનસી પૂજા કરતાં 1-1 કલાક ઠરાવ થાય, અને 1-1 કલાક સાંભળ્યા કરે એમ કરતા કરતા અખંડ થઈ જાય. બહારની સેવા ભક્તિ કરવાનું થાય પણ ટાણું આવે ત્યારે માનસી પૂજા ભૂલી જવાય, આગળ પાછળ થઈ જાય તો તે કેવું થયું કે જેમ કોઈકને નોતરું દઈને પછી ટાણે જમાડે નહીં તો કચવાઈ જાય, તેમ નિયમ વિનાની માનસી પૂજા પણ એવી છે. 1 વખત ભૂલી જવાય તો 2 વખતની ભેગી કરે એમ કાંધા કરે, એમ કાંધા કરતા પણ પૂરું થાય નહીં ત્યારે દેવાદાર થઈ જવાય. માટે નિયમસર માનસી પૂજા કરવી પણ કાંધા કરવાની. ધણીના ઘરમાં આવ્યા પછી ધણીની મરજી પ્રમાણે વર્તવું જોઈએ, નહીં તો કાઢી મૂકે. કાળીદાસભાઈએ પૂછ્યું, જે બાપા, ધ્યાન ભજન કરવા બેસીએ છીએ ત્યારે ઊંઘ આવે છે ને આળસ બહુ થાય છે, તેનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મહિમાની કસર છે તેથી એમ થાય છે. આ જીવને ખાવા પીવાનું સર્વે સાનુકૂળ હોય તોય ભગવાન ભજી ન શકે, એ તો અજ્ઞાન જ કહેવાય. સભામાં બાપાશ્રીએ વાત કરી છે શ્રીજી મહારાજને રાજી કરવા માટે એ દિવ્ય મૂર્તિનું ધ્યાન જરૂર કરવું પડશે. ત્યારે હીરાભાઈએ પૂછ્યું છે, બાપા, ધ્યાન કરવા બેસીએ છીએ તે થોડી વારમાં જાણે કેટલીય વાર થઈ ગઈ, અંતરમાં આગ્રહ તો હોય પણ કલાકના કલાક બેસી શકાતું નથી, એનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિમાં જોડાવાનો ખરેખરો આગ્રહ નથી, અને આગ્રહ છે તો પણ તે વાચ્યાર્થ છે. જીવને ખપતો હોય પણ ખપમાં ફેર છે. જુઓ ને, હીરો ખોવાણો હોય તો રાત્રિ દિવસ શોધ્યા કરે, અને તે ન જડે ત્યાં સુધી કેવો વ્યાકુળ થઈ જાય. તેમ આગ્રહ હોય તો ધ્યાનમાં બેસાય, પછી ધ્યાન કરતા સમુદ્રના જેવા તરંગ ઉપજે છે, તે પણ મટી જાય. માટે ધ્યાન કર્યા સિવાય છૂટકો નથી, એ તો જરૂર કરવું પડશે. તે જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા માંડે તો ત્રણેય શરીર ટળી જાય, ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય, એવો મૂર્તિનો પ્રતાપ છે.